તારીખ 22/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 185
લક્ષણથી ગુણથી અને વિધનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એક ઉપાય છે કે જેથી આત્મ પ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. શું કહેવું છે કે આત્મ સ્વરૂપ જણાયું છે એનો વિસ્તાર કર્યો ત્રણ બોલથી. એક તો લક્ષણથી, લક્ષમાં આવેલું સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે. લક્ષણ દ્વારા ગુણને પણ એટલે સ્વભાવને પણ જેણે જાણ્યો છે અને અવલંબ્યો છે, સ્વભાવનું અવલંબન જેને આવ્યું છે અને એ અવલંબન લેતા જેને સ્વસંવેદન ઉપજ્યું છે એ પ્રકારે જેણે આત્મ સ્વરૂપ જાણ્યું છે. આત્મ સ્વરૂપ જણાયું છે એ વિષયમાં અનેક પ્રકારે લોકો વાત કરે છે. આ પ્રકાર એવો છે કે આમાં હવે કાંઈ બીજો તર્ક ચાલી શકે એવું નથી, અથવા તર્ક શુદ્ધપણે અહીંયા નિરૂપણ છે કે લક્ષણથી પણ ઓળખાયું છે, સ્વભાવથી પણ જ્ઞાનમાં આવ્યું છે, લક્ષમાં આવ્યું છે અને વેદનથી જેનો અનુભવ થયો છે. એવા જે આત્મજ્ઞાની છે તેને આત્મજ્ઞાનને કારણે આત્મ સ્વરૂપમાં પરિણામ સ્થિર થાય છે. આત્મ પરિણામ સ્થિર થાય છે ત્યારે મન વચન કાયાના યુગમાં, યુગના કંપનમાં પણ સ્થિરતા આવે છે અને એને ધ્યાન કહેવામાં આવે છે. આવું જે આત્મજ્ઞાન છે તે ધ્યાનનો ઉપાય છે અથવા ધ્યાનનું કારણ છે. જેને આવું આત્મજ્ઞાન ન હોય એને આવું ધ્યાન પણ ન હોય એમ કહેવાય. નહીંતર ધ્યાનના વિષયમાં પણ અનેક વાતો જગતમાં ચાલે છે, આત્મજ્ઞાનના વિષયમાં અનેક વાતો ચાલે છે અને ધ્યાનના વિષયમાં પણ અનેક વાતો ચાલે છે. અહીંયા આ બે લીટીમાં આખો ફેંસલો કરી નાખ્યો છે, એકદમ સ્પષ્ટ વિષય લીધો છે. આત્મજ્ઞાન કોને કેવું કે આત્માને ઓળખ્યો છે, ઓળખ્યો છે તો એના લક્ષણથી ઓળખ્યો છે અને એનું સ્વસંવેદન થયું છે કે નહીં તો આત્મજ્ઞાન કહીએ, નહીતર આત્મજ્ઞાન કહી શકાય નહીં. નજીક નજીક કેમ કે અહીંયા કેટલીક ધ્યાનની વાત કરવી છે. બીજ જ્ઞાનના વિષય ઉપરાંત થોડીક ધ્યાનનો વિષય અહીંયા સ્પષ્ટ કરવો છે એટલે અહીંયા ધ્યાનનો વિષય લીધો છે. હવે મુમુક્ષુનું સ્વરૂપ લઈએ છીએ કે જેણે હજી લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મ સ્વરૂપ જાણ્યું નથી હજી એવા મુમુક્ષુને એટલે આત્મજ્ઞાન રહી છે. પછી શાસ્ત્રથી ભલે જાણ્યું હોય એમ કહે છે પણ લક્ષણથી ઓળખ્યું નથી, સ્વભાવનું અવલંબન આવ્યું નથી, સ્વસંવેદન એ રૂપ અનુભવ થયો નથી. શાસ્ત્રથી ભલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મામાં આનંદ જ્ઞાન છે, અનંત ચતુષ્ટય છે, ભલે ગમે તે વાત હોય તો પણ જેણે લક્ષણથી ગુણથી ને વેદનથી આત્મ સ્વરૂપને જાણ્યું નથી, ભલે આમ નામ ગમે તેટલું જાણ્યું હોય, એ સિવાય એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે આ જ્ઞાન વિષયક ફોડ પાડીને સ્પષ્ટ કરીને, કોઈને સ્પષ્ટ ન પણ કહ્યું હોય એને જ્ઞાન થાય છે, પણ સ્પષ્ટ કહીને એનો બોધ આપ્યો હોય તો એમાં એ વિષયક બોધ થવામાં સુગમપણું થાય છે, કે એ વિષય એને ખ્યાલમાં છે એટલે એ વિષયમાં ભ્રાંતિ ન થાય અને નિર્ભ્રાંતપણે એને બીજી જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી સુગમતા એને આવું જ્ઞાન મળવાથી સંભવિતતા છે. મુખરસ ને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. નિશ્ચયપણે તમે અવધારજો, નિર્ધારજો એટલે પાક્કું કરજો, દ્રઢ રાખજો કે આ જે મુખરસ છે અથવા આ જે બીજ જ્ઞાન છે અને બીજ જ્ઞાનનો જે તબક્કો છે એ કોઈ ધર્મ પ્રાપ્તિમાં અપૂર્વ કારણરૂપ છે, આત્માના કલ્યાણમાં એ કોઈ અપૂર્વ કારણ છે એ વાત તમે નિશ્ચયપણે રાખજો. એમ નેમ કોઈ આ વાત ચાલતી નથી એમ કહે છે. જે વાત કહેવા માગે છે એનું મહત્વ દર્શાવે છે કે એ કોઈ ધર્મ પ્રાપ્તિનું આત્મકલ્યાણનું અપૂર્વ કારણ છે એમ નિશ્ચય રાખવા યોગ્ય છે. એ વગર કોઈને થાય એ બન્યું નથી, બનવાનું નથી, એ અપૂર્વ કારણ છે. કારણ વગર કાર્ય નથી એમ લેવું છે. કારણ કાર્ય છે એનું કોઈ કારણ ભજે છે અને પછી કાર્યની ઉત્પત્તિ થાય છે. જ્ઞાની પુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે, એટલે કે ત્યાર પછી આવું બીજ જ્ઞાન થયા પછી જે માર્ગે જ્ઞાની પુરુષ ચાલી રહ્યા છે એવો જે સમ્યક માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ ન દુભાય એટલે એમાં દોષ ન થાય એવો તમને પ્રસંગ પ્રાપ્ત થયો છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. એવો પ્રસંગ પ્રાપ્ત થયો છે એટલે અમારો જે સંયોગ થયો છે, સંયોગ થયો છે એ તમને જ્ઞાન માર્ગની પ્રાપ્તિમાં આવવાનું બહુ સ્પષ્ટ નિકટનું કારણ છે અને એ વાત પણ તમે બરાબર ખ્યાલમાં રાખજો, નિશ્ચય રાખજો એનો, કે હવે ત્યાર પછીનો જે જ્ઞાનીનો માર્ગ છે એટલે જે મોક્ષ માર્ગ છે તે ન દુભાય એવો પ્રસંગ, એટલે મોક્ષ માર્ગમાં તમે આવો એવો પ્રસંગ તમને પ્રાપ્ત થઈ ગયો છે. અહીં સુધીની એમને પ્રેરણા આપી છે, પ્રોત્સાહન આપ્યું છે કે તમારે કાંઈ મૂંઝાવા જેવું નથી, ભલે આ ભવના શેષ આયુ પૂરતું કોઈ સંયોગનું નબળાપણું હોય તો એની ચિંતા કરવા જેવી નથી, તમારા અનંત ભવ નાશ થાય એવો પ્રસંગ તમારા માટે આવી ચૂક્યો છે. આ પણ એક બહુ મોટો ઉત્સાહ ઉત્પન્ન થાય એવી વાત છે કે કોઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ એમ કહે કે ભાઈ હવે તમે મોક્ષ માર્ગમાં, જ્ઞાનીના માર્ગમાં પ્રવેશ કરી શકો એવી સ્થિતિમાં ને એવા પ્રસંગમાં આવી ગયા છો, ત્યારે એ બહુ મોટી વાત છે. એને તત્સંબંધિત પુરુષાર્થ ઉત્પન્ન થવા માટે એ બહુ મોટી વાત છે. આવો પ્રકાર ભાગ્યે જ બને છે, પણ સ્પષ્ટ લખ્યું છે એમને સૌભાગ્યમાં એને આ વિષય સ્પષ્ટ લખ્યો છે. હા, પ્રાપ્ત તમે, તમને હવે માર્ગ પ્રાપ્ત થાય એવો પ્રસંગ આવ્યો છે, તમારો એવો અવસર આવ્યો છે, પ્રસંગ કહો અવસર કહો એવો અવસર તમને આવ્યો છે, એ પણ તને એવો તમને તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. આવો જે બીજ જ્ઞાન સંબંધીનો નિશ્ચય રાખવાનું કહ્યું, એનું કારણ એ છે કે તમે ત્યાર પછીના માર્ગમાં પણ આવી જાઓ એવી પરિસ્થિતિ અમને દેખાય છે. સુભાગભાઈનું 3-4 વર્ષનું આયુષ બાકી છે ને આ વાત ચાલે છે. 3-4 વર્ષના શેષ આયુમાં ગમે તે પ્રકારે ભલે બહારમાં જીવન વ્યતીત થાય, અનુભૂતિ છે એના જેવી કોઈ સિદ્ધિ નથી, એના જેવી કોઈ ઉપલબ્ધિ નથી. એ બહુ મોટી વાત છે, એની ખાતરી આપી દીધી છે. એમની યોગ્યતા જોઈને આ જગ્યાએ એમની ખાતરી આપી છે. હશે જ, તમારે દિનતા કરવાની કાંઈ જરૂર નથી. એમ કેમ છે, કાંઈ દિનતા કરવાની જરૂર નથી. જે અનંત કાળે પ્રાપ્ત ન થયું હોય એવું જે અદ્ભુત ગુણ નિધિ જે બધા આત્મામાં છે આમ તો, પણ એ પ્રત્યક્ષપણે તમને ઉપલબ્ધ થાય, પ્રગટ થાય એવો પ્રસંગ તમને પ્રાપ્ત થઈ ગયો છે એમ કેવું. તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિશે કોઈને અપૂર્વ કારણ રૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવે જ ઉપાય રૂપ થાય છે એવો અમારા આત્મામાં લક્ષ્ય રહે છે. તે પછીનો માર્ગ એટલે બીજ જ્ઞાન પછીનો જે મોક્ષ માર્ગની પ્રાપ્તિ સુધીનો જે માર્ગ છે, એ માર્ગની અંદર કાંઈ પણ ખામી રહેતી હોય એટલે પુરુષાર્થની ખામી રહેતી હોય તો એના નિશ્ચયમાં કંઈક ફેર છે એમ સમજવું. હા, એને બીજ જ્ઞાન માની લીધું છે, એને બીજ જ્ઞાન નથી ખરેખર. તો એને શું થાય છે કે એને એ નિશ્ચય ફેરવે જ ઉપાયરૂપ થાય છે. એ નિર્ણય એને બદલવો પડે છે, નિર્ણયમાં ભૂલ રહી ગઈ છે કંઈક, નહીતર એ માર્ગ દુભાયો છે. અને એમ એમ કહીને એમ કહેવું છે કે જેને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અથવા સ્વરૂપ લક્ષ્ય થાય છે તેને ત્યાર પછીનો માર્ગ છે એ માર્ગ એને દુભાતો નથી એટલે એમાં દોષ આવતો નથી, એ પામી જાય છે, આગળ વધતો જ જાય છે. પણ જો આગળ વધતો ન હોય તો એ માર્ગ દુભાય છે, થેન્કફુલ રહે છે, દોષરીય છે. તો એના નિશ્ચયમાં ફેર છે, એને માન્યું છે કે મને કોઈ અપૂર્વ કારણરૂપ નિશ્ચય થયો છે કે નહીં, તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવે જ ઉપાયરૂપ થાય છે, એ નિશ્ચય એને બદલવો પડશે એવો અમારા આત્મામાં લક્ષ રહે છે. આ અમને ખ્યાલમાં છે, આવું પણ બને છે. એટલે આ વિષય જ્ઞાનીઓ લગભગ ગુપ્ત રાખે છે, આ વિષય બહુ પ્રસિદ્ધપણે છેડતા નથી. બીજ જ્ઞાનનો વિષય છે અથવા સ્વરૂપ નિશ્ચયનો વિષય છે એ વિષય પ્રસિદ્ધપણે નહીં કહેવા પાછળ આ કારણ છે કે એવો નિશ્ચય બદલવામાં પછી ઘણી તકલીફ પડે છે, કેમ કે એ પણ એક નિશ્ચય છે ને. તો નિશ્ચય પાછળ નિશ્ચયનું બળ છે, અન્યથા નિશ્ચય હોય કે સત્ય નિશ્ચય હોય, સાચા નિશ્ચય પાછળ સાચા નિશ્ચયનું જ્ઞાન બળ છે અને ભૂલવાળા નિશ્ચય પાછળ એ પ્રકારની ભ્રાંતિનું પણ બળ છે. એમ બળ તો એની પાછળ કામ કરવાનું છે, પુરુષાર્થ તો લાગવાનો છે, એટલે એમાં થોડી તકલીફ થાય છે. એ વાત પણ સ્પષ્ટ કરી દીધી, અહીંયા લાલ બત્તી મૂકી આ વિષયની. એટલે બીજ જ્ઞાનના વિષયમાં પોતે માની લીધું હોય કે મને બીજ જ્ઞાન નથી, પણ મને બીજ જ્ઞાન ન હોય એટલે સ્વરૂપ નિશ્ચય ખરેખર વર્તતો ન હોય તો એને ત્યાર પછીનો જે માર્ગ છે એ માર્ગે ચડતો નથી, આગળ વધતો નથી, મોક્ષ માર્ગમાં આવતો નથી, એટલે વળી પાછો એને મૂંઝવણ થાય શું, અને એને કોઈ પ્રકારે એ નિશ્ચય ફરે ફેરફાર થાય ને યથાર્થ નિશ્ચય થાય તો એ માર્ગમાં આવે, નહીતર માર્ગમાં આવી શકે નહીં. એટલે કારણ સાથે કાર્ય છે એ પ્રતિબદ્ધ છે એમ અહીંયા કહેવું છે. કારણ સાથે કાર્ય બંધાયેલું છે જો કારણ ઉત્પન્ન થાય અને કાર્ય ન થાય, કે કોઈને થાય ને કોઈને ન થાય, એ પ્રકાર આમાં નથી. જેને કારણ થાય અને કાર્ય થાય થાય ને થાય એમ કહેવું છે. અને કારણ ન થયું હોય ને કાર્ય થાય એવું કોઈ દિવસ બને નહીં, એવું સ્પષ્ટ છે. આમાં બે વાત કરતા ક્યાંય ભૂલ નહીં થવી જોઈએ. ભૂલ થાય માની બેસે તો એ માર્ગ નથી, પુરુષાર્થ નહીં ઉપડે. નિદ્રાન દર્શનમાં એ વિષયનું એક સ્પષ્ટીકરણ લીધું છે કે જીવ કોઈને શાસ્ત્ર આદિથી અથવા જ્ઞાની પાસેથી આ સ્વરૂપ નિશ્ચય સંબંધી જાણવા મળે છે. ગુરુદેવે ત્યાં સુધી એ વિષય કહ્યું કે જેને સ્વરૂપ નિશ્ચય થાય છે એને નિશ્ચય નહીંનો પક્ષ બંધાય છે. તે જીવ નિશ્ચય નહીંના પક્ષમાં આવે છે, એટલે નિશ્ચય આત્મ સ્વરૂપ છે એના એના ઉપર એનું વજન જાય છે, એના ઉપર એનું જોર જાય છે, અને રાગાદી વિકલ્પમાં પણ એ તરફનો પ્રકાર જોવામાં આવે છે. હવે એમ જાણીને કોઈ નિશ્ચયનો પક્ષ કરી લઈએ કૃત્રિમપણે અને એને એમ લાગે કે હું આ પુરુષાર્થ કરું છું, નિશ્ચયનો પક્ષ કરું છું, માટે મને નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે, એવી રીતે નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી એમ કે ત્યાં જ્ઞાનીનો માર્ગ દુભાય છે એમ કે છે. અને એ નિર્ણય એને ફેરવે છૂટકો છે, એ નિર્ણયથી એને પ્રાપ્તિ નહીં થાય. એટલે એને અમુક કાળે ખ્યાલ આવે છે, થોડો કાળ વિશેષ વ્યતીત થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું ઘણા વખતથી નિશ્ચયનું જોર મારું છું, વિચારમાં, વિકલ્પમાં, ભાષામાં, વાતચીતમાં, ચર્ચામાં, પ્રાપ્તિ તો થતી નથી. પ્રાપ્તિ નથી થતી માટે મારો પુરુષાર્થ નથી લાગતો. પુરુષાર્થ નથી કે ઊંધો પુરુષાર્થ છે એ એને ખબર નથી. એ માને છે કે પુરુષાર્થની અલ્પતાને કારણે પ્રાપ્તિ નથી થતી, પણ એ ક્યાં સુધી અલ્પતા ચાલશે, એ અલ્પતા ક્યાં સુધી ચાલશે? એ અલ્પતા નથી પણ વિપરીતતા છે. ઘણા વર્ષ પહેલા વિચારતા ચાલી હતી, ગમે એટલો કાળ જાય તો બીજા ભવે પ્રાપ્ત કરે, આ ભવે ન પ્રાપ્ત કરે, પણ નિર્ણય તો એને બરાબર થઈ ગયો છે કે નહીં? પુરુષાર્થ ઓછો છે. જેને મુદત નક્કી ન હોય અથવા પોતાને ચોકસાઈ ન લાગતી હોય કે ભાઈ તો થશે, આમ નામ કરતા કરતા થશે, એને પુરુષાર્થ કેવો શું કરવા જોઈએ? એવા પુરુષાર્થને પુરુષાર્થ શું કરવા કયો છો? પુરુષાર્થ શા માટે એને ગણાવો છો? એને તો પુરુષાર્થ ન કહેવો જોઈએ એવું લાગે છે. પુરુષાર્થ તો એને કહીએ કે જેને એ પુરુષાર્થનું કાર્ય સામે દેખાતું હોય એને પુરુષાર્થ ગણવો જોઈએ. છોકરાઓ નિશાળમાં ભણે છે, આપણે આપણા અનુભવથી વાત કરીએ તો સમજી શકાય એવું છે કે ભણતી વખતે પરીક્ષામાં જ્યારે બેસવાનું થાય છે ત્યારે જેને પૂરી તૈયારી નથી કરી એને શંકા પડે છે કે પરીક્ષામાં કેવું પેપર નીકળશે કોને ખબર, અને એ પેપરનો જવાબ આપણને આવડશે કે નહીં, ને પાસ થશું કે નહીં, પાસ થઈએ તો સારું ને ન પાસ ન થઈએ તો સારું. આમ એને અલગડોલક પરિસ્થિતિ ક્યાંથી હોય છે કે એની તૈયારી જ નથી હોતી. પણ જે પહેલા બીજા નંબરે આવવાની તૈયારીમાં હોય એને પરીક્ષાના પેપર કેવું આવશે અને હું પાસ થઈ ગઈ એની શંકા પડે છે. એમ છે ગમે એ પેપર નીકળે નહીં, ગમે ત્યાંથી વાત આવે નહીં, આપણી પૂરી તૈયારી છે, પહેલો બીજો નંબર લીધે છૂટકો છે. તો એને તો પેપર લખતી વખતે જ પોતાનું પરિણામ પરીક્ષાના હોલમાં જ દેખાય છે. પરિણામ આવશે ત્યારે દેખાશે એમ નથી એને. એને પેપર જ્યારે આવી ગયું હાથમાં ને લખે છે ત્યારે જ એને ખબર છે કે હું ક્યાં ઊભો છું. એમ જેને પુરુષાર્થ ચાલે છે, બીજ જ્ઞાન મળી ગયું છે ને પુરુષાર્થ ઉપડ્યો છે, એ સમ્યક દર્શનની રાહ જોતો નથી. એ સમ્યક દર્શન ક્યારે થશે ને થશે કે નહીં થાય ને ગમે ત્યારે વહેલો મોડો થાય, થશે તો થશે, આપણે તો પુરુષાર્થ કરી રાખીએ એવું કાંઈ નથી. એને તો પર્યાય રહિત વસ્તુ નિશ્ચયમાં આવી છે ખરેખર તો. અને એ પર્યાય રહિત વસ્તુ એટલી મહાન છે, પોતા પોતે છે, તો પોતે એટલો મહાન છે કે એની પાસે એક સમયની અલ્પ હતી જગન્ય પર્યાય પ્રગટવાની છે ને. સમ્યક દર્શન થશે ત્યારે ચોથા ગુણસ્થાનની જગન્ય મોક્ષ માર્ગની પર્યાય પ્રગટવાની છે. હજી તો પહેલું પગથિયું છે મોક્ષ માર્ગનું. ગુણસ્થાન ભલે ચોથું કહેવાય પણ મોક્ષ માર્ગનું પહેલું જ પગથિયું છે. એની શું એને રાહ જોવાની હોય? જે વસ્તુ પૂતે છે એનો જ્યાં નિશ્ચય થયો છે ત્યાં એને જગન્ય પર્યાયની અપેક્ષા રહેતી નથી, એની અપેક્ષા જ નથી રહેતી. એ તો સ્વયં એના કાળે આવી જવાની છે, એમાં નથી આવવાની એ શંકાય પડતી નથી. એને જ્ઞાનીનો માર્ગ દુભાતો નથી, એ નિશંક માર્ગમાં છે. જેને શંકા પડે છે એને નક્કી જ્ઞાનીનો માર્ગ દુભાય છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં થાપ. જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા નથી, શંકા છે ત્યાં એને સંતાપ થયા વગર રહેતો નથી. અંદરમાં અંદરમાં સંતાપ થાય છે, કોને ખબર પ્રાપ્ત થશે કે નહીં થાય. પુરુષાર્થ બરાબર હાલતો નથી, શું થશે આપણું, કેમ થશે, કઈ ગતિમાં જશું, ગતિ તો સારી મળશે કે નહીં મળે. દેવગુરુ શાસ્ત્રનો સંયોગ થાય તો સારું ને સંયોગ રહીએ તો સારું, કંઈક નામ નામ કરતાં કરતાં આપણે પામીએ. એ બધા જે શંકામાં ઝોકા ખાય છે એ જ્ઞાનીના માર્ગમાં ને દુભાય છે, એવી રીતે ચાલે છે. એ યથાર્થ જ્ઞાનીના માર્ગે ચાલતા છે. હા, પૂર્ણતાને લક્ષ્ય આગળ વધે તો બરાબર ને નિર્ણય સુધી પહોંચી જાય છે, બીજ જ્ઞાન સુધી પહોંચી જાય છે. બીજ જ્ઞાન સુધી પહોંચે છે એ જરૂર મોક્ષ માર્ગમાં આવી જાય છે. એમ કેમ છે? હવે ધ્યાનનો વિષય ચર્ચા છે કે એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે. આત્માનું જ્ઞાન નથી, ગુણથી લક્ષણથી વેદનથી કોઈ પ્રકારે આત્માનું જ્ઞાન નથી. અને અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે શ્વાસોશ્વાસ. પવન એટલે શ્વાસોશ્વાસમાં જે પવન આવાગમન કરે છે એની સ્થિરતા કરે છે, એટલે એને રોકે છે. શ્વાસ લીએ પછી એ પવનને રોકે, પછી અમુક ટાઈમ રોકવાની પ્રેક્ટિસ કરે, એમ વધારે પવન રોકાતો જાય, પછી એને ઉશ્વાસથી બહાર લે. એની બધી પ્રક્રિયા છે. આત્માના પરિણામને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાને લીધે એવા શરીરના પરિણામ થાય, પવનના પર્યાયો થાય, એમાં એના ઉપર આત્માનું લક્ષ રહે, જીવનું એના ઉપર ધ્યાન રહે, ત્યારે એને બીજું ધ્યાન ન રહે. એના ઉપરના ધ્યાનને કારણે એને બીજું ધ્યાન ન રહે ત્યારે લોકો એમ માનવા લાગે છે કે આત્માનું ધ્યાન થાય છે, આ ભૂલ થાય છે. એમાં શું હોય છે કે એક નાસિકાથી પવન આસ્તે 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 લઈએ, એકદમ નહીં, એકદમ નહીં, ધીમે 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 લઈએ, પછી થોડી વાર રોકે, રોકી શકાય એટલી વાર, પ્રાણે નહીં રોકે. પછી બીજી નાસિકાથી આસ્તે આસ્તે છોડે, એટલે એક નાક દબાવી રાખે, કોઈ વખત આમ દબાવી રાખે, કોઈ વખત આમ દબાવી રાખે લેવા મૂકવા માટે. એવી રીતે પવનનું ગ્રહણ કરવું, પવનનું છોડવું, એના ઉપર ધ્યાન રાખવું પડે ને. આસ્તે 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 શ્વાસ લેવો, પછી રોકી રાખવો એને, પછી આસ્તે આસ્તે બીજા નાકથી એને છોડવો, વળી આસ્તે આસ્તે લેવો, છોડવો, લેવો, છોડવો, એમ કરતાં કરતાં રોકવાની જે પ્રક્રિયા છે એ વધારે છે એવી પ્રેક્ટિસથી. અને એટલી વાર શ્વાસોશ્વાસ બંધ રહે છે. શ્વાસ લેવાનું પણ બંધ રહે, શ્વાસ છોડવાનું પણ બંધ રહે. જેટલી વાર પવન રોકાય એટલી વાર, એ પવન રોકાય એટલી વારમાં પછી જુદી જુદી રીતે એની અંદર કલ્પના કરીને યોગને સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે, ચંચલતા ઘટાડવાનો એક પ્રયોગ કરે છે, એને લોકો ધ્યાન કહે છે. એવું અજ્ઞાનપણે એટલે આત્મજ્ઞાન વગર પણ કેટલાક લોકો એવી પ્રક્રિયા અને એવા પ્રયોગ કરે છે. પણ શ્વાસોશ્વાસના રોધનથી એટલે પવનને રોકી રાખવાથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, તેથી એને આત્માનું કલ્યાણનું કારણ બનતું નથી. એ હવાના પવનના પરમાણુઓ શરીરમાં રોકાઈ ગયા તેથી આત્માને કલ્યાણ થાય, ગ્રહણ થયા તેથી કલ્યાણ થયા, રોકાણા તેથી કલ્યાણ થાય કે છૂટે તેથી કલ્યાણ થાય, એવું કાંઈ નથી. એથી આત્માના કલ્યાણને કોઈ સંબંધ નથી એમ કહે છે. શું? કેમ કે એ પરમાણુની પ્રક્રિયા છે. આત્માનું કલ્યાણ એ આત્માની ક્રિયા છે અને પરમાણુની ક્રિયા એમાં આત્માનું કલ્યાણ નહીં કલ્યાણનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. દલીલ એમ કરે છે કે એ પરમાણુની ક્રિયા ઉપર લક્ષ જતા આત્માના પરિણામમાં ચંચલતા તો ઘટી ને, ચંચલતા ઘટી ત્યારે શાંતિ તો આવી કે ન આવી, તો એટલું આત્મામાં કામ થયું કે ન થયું એ નિમિત્તે ત્યારે એને એમ પૂછી શકાય કે આત્માની શાંતિ પરમાણુના આધારે લેવી છે કે આત્માની શાંતિ આત્માના આધારે ઉત્પન્ન કરવી છે? કેવી રીતે આત્માની શાંતિ ઉત્પન્ન થવાની છે વિચાર કરો. પરમાણુના આશ્રયથી, પરમાણુના અવલંબનથી, પરમાણુના પરિણમનના અવલંબનથી કોઈ આત્માને શાંતિ ઉપજે અને એ શાંતિ હોય તો આત્માની શાંતિ હોય, એ વાતમાં કાંઈ માલ નથી. જે પરમાણુની પર્યાયથી કે દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ પરમાણુથી ભિન્નતા જાણવી છે, ભિન્નતાનો અનુભવ કરવો છે અને એ ભિન્નતાનો અનુભવ કરતા જે શાંતિ ઉપજવાની છે, એટલે એનું અવલંબન છોડવાથી જે શાંતિ ઉપજવાની છે એના બદલે એનું અવલંબન લઈને તને શાંતિ ઉપજી છે, આ વાત ઉલટી અથવા ઊંધી છે, આ વિપરીત છે. હવે અહીંયા વિપર્યાસ ક્યાં ઉત્પન્ન થયો ધ્યાન કરવા જતા એને ખ્યાલ રહેતો નથી. મુંબઈમાં એક શ્રીમદ્ધિના અનુયાયી ધ્યાનનું પુસ્તક પાડ્યું ઘરે, જોવા મારા નામથી પ્રકાશિત થયું છે. લખનાર તો એમ કે ચેતાંબરના ફલાણા મહારાજ છે, આ બાજુ રહીએ છીએ વલસાડ ને બાજુ ક્યાંક રહીએ છીએ, ત્યાં ગોયંકાને ધ્યાનના શિબિરમાં જે આવેલા છે પ્રચાર હવે એનું ધ્યાનનું કરે છે. કહ્યું કે પૈસા તો અમે ગમે ત્યાંથી ખર્ચાવી દઈશું પણ તમારા નામે અમારે પ્રસિદ્ધ કરવું છે. લોકો કાંઈક વિશ્વાસ આવે કે ફલાણા ભાઈ પણ આની અંદર છે એમ કે પ્રેસ્ટીજવાળા માણસ હોય, બહારમાં સમાજમાં સારી છાપ હોય, એના નામથી પુસ્તક બહાર પાડે તો બીજાને પણ એમ થાય કે ના ના કાંઈક લાગે છે આની અંદર કાંઈક માલ હશે. થોડાક પાના ફેરવીને પોતે એમ કામ આવી રીતે પરમાણુ ઉપર ધ્યાન રાખવાનું થાય છે, તો પરમાણુનું આલંબન છોડવાનું છે આત્માના ધ્યાનમાં કે પરમાણુનું આલંબન કરીને ધ્યાન કરવાનું છે? ઊંટો સૂંટો ફેર નથી લાગતો એમના એમના પુસ્તકમાંથી દસેક મિનિટમાં એક ગુતીને આપ્યું એમને. વાત તો તમારી બરાબર છે, તો પછી ક્યાં રસ્તે જ આવશો? પછી શ્રીમદજીના અનુયાયી હતા એટલે શ્રીમદજીના વચનો ઉપર વિશ્વાસ હોય ને, એટલે પછી બે ત્રણ વાતો બતાવી. જુઓ આ રીતે કલ્પનાથી ધ્યાન કરવાનો કોઈ અર્થ નથી. જોકે આપણે તો હમણાં હમણાં જ આવી ગયું 466માં, છઠ્ઠો પેરેગ્રાફ છે ને 382 પાને, જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિ કે યોગથી આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં છે. જ્ઞાની પુરુષને શોધવાને બદલે તમે ધ્યાનને શોધ કરી આવ્યા છો. શ્રીમદજી સ્પષ્ટ કહે છે કે એમના સિદ્ધાંતો જોતા એ મોક્ષમાં ગયા નથી. આ વાત તો જાહેર છે. આની અંદર વચનામૃતમાં આ વસ્તુ તો જાહેર છે કે જે મોક્ષ માર્ગમાં નથી, મોક્ષે ગયા નથી, એના માર્ગનું ધ્યાન તમે ક્યાંથી શીખી લેવા? અને એના માર્ગનું ધ્યાન શીખીને તમે કેવી રીતે મોક્ષ માર્ગે જશો? એ તો ગયા નથી, એ તૈર્યા નથી. જે તૈર્યા નથી એ ડૂબ્યા છે. ડૂબતા બીજા ડૂબતાને, ડૂબતો બીજા ડૂબતાને બચાવે. કેવી રીતે બચાવે? બચાવી શકે કે ન બચાવી શકે? તો બીજા ડૂબતાને બચાવી શકતો ડૂબાને છે, બચાવવા જાય તો બે ડૂબે છે. હા, નવું નવું ઘણું જાણવું છે, પણ હવે આયુષ થોડું છે. એક જિંદગીથી કાંઈ પૂરું પડે એવો નથી. નવું નવું જાણવું છે કે આત્માને કલ્યાણના હેતુ રૂપ છે એટલું જાણવું છે, એ નિર્ણય કરી લેવો. કે નવું નવું જાણવું છે કે જેટલું આત્માને કલ્યાણનું કારણ થાય એટલું જ જાણવું છે, બીજું મારે કાંઈ પ્રયોજન નથી, કાંઈ લેવા દેવા નથી, એમ કરવું છે. શું કરવું છે? તો કહે છે કે એ કલ્યાણનો હેતુ નથતો નથી. અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોશ્વાસનો રોધ કરે છે. હવે જેને આત્મજ્ઞાન થયું છે લક્ષણથી, ગુણથી ને વેદનથી, અને એ જે ધ્યાનનો પ્રયોગ કરાવે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટાવવાનો હેતુ થાય છે. એવા કોઈ જ્ઞાની ધ્યાનનો પ્રયોગ જાણતા હોય અને આત્માનું લક્ષ્ય કરાવીને ચંચળતા ઘટાડવા માટે કોઈ પ્રયોગ દેતા હોય શ્વાસોશ્વાસનો ગમે તે, તો એને એ કલ્યાણનું કારણ થાય છે. કેમ કે એનો માર્ગ બરાબર છે, માટે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. એટલે એ ક્રિયા ત્યાં છે ને બીજે નથી એવું નથી. એ બૌદ્ધમાં છે, વેદાંતમાં છે, જૈનમાં છે, એ બધા જે શરીર આશ્રિત નિમિત્ત નૈમિત્તિક સંબંધે પરિણામની ચંચળતા ઘટાડવાના પ્રયોગ છે, એવા ધ્યાનના પ્રયોગ જૈનમાં પણ છે, જૈન શાસ્ત્રોમાં પણ છે, બૌદ્ધ શાસ્ત્રોમાં પણ છે, વેદાંતના શાસ્ત્રોમાં પણ છે. પછી કોઈ એમ કે અમારામાંથી આણે લીધું, કોઈ એમ કે અમારામાંથી આણે લીધું, એ બધી વાતો છે. જૈન દર્શન પ્રમાણે તો ઋષભદેવ ભગવાનની વાણીમાં બધો વિષય કોઈ બાકી ન રહે એટલો વિષય જગતનો, બધી વિદ્યાનો વિષય. એ પહેલા અહીંયા યુગલિયાના ક્ષેત્રો હતા, અહીંયા કોઈ એ વિષય જાણતા નહોતા. પણ એ તો જૈન સંપ્રદાય સિવાયના બાકીના લોકો માન્ય કરે નહીં. માન્ય કરાવવાનો આગ્રહ રાખવો એ વ્યર્થ છે. પણ એવી મળતી ભળતી વાતો દરેક સંપ્રદાયમાં હોય તો, જેને આત્મજ્ઞાન થયું છે એને એ પ્રયોગ કાંઈક આત્મકલ્યાણમાં નિમિત્તભૂત થઈ શકે છે. આત્મજ્ઞાન ન થયું હોય એવો અજ્ઞાનપણે કોઈ પ્રયોગ કરે તો એ આત્મકલ્યાણમાં નિમિત્ત નથી થતો. એટલો અહીંયા મર્યાદિત વિષય લેવો. શ્વાસોશ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. શ્વાસોશ્વાસની સ્થિરતા થવી એના માટે જે પ્રેક્ટિસ કરવી પડે છે એ કઠણ વાત છે. જો કે ત્યાંય પણ બીજા કેટલાક પરિણામને લગતા નિયમ આપવામાં આવે છે કે તમારે અહીંયા આ પ્રયોગ કરવા આવવું ત્યારે બિલકુલ બોલવાનું બંધ રાખવું પડશે, એને મૌન આપી દે છે. એટલે વાણીને દ્વારા જે પરિણામની ચંચળતા થતી હતી એ બંધ થાય છે. પછી એને આવાગમન પણ બંધ કરી દેવામાં આવે છે. બહાર ક્યાંય જવો, છાપા વાંચવા, રેડિયો સાંભળવો, ટીવી જોવો, એ બધું બંધ કરાવી દે છે. પછી આહારની અંદર પણ એને જે રીતે તૈયાર થાય એ રીતે આપવામાં આવે છે. અમુક પ્રકારના એવા નિયમને, બાહ્ય સંયમને, બાહ્ય નિયમની અંદર એને લઈ આવી દે છે. એવા બધા પ્રકાર કરાવે છે સાથે સાથે. એટલે થોડી વાત કઠણ પડે છે કે એ જાતની પ્રેક્ટિસમાં ના આવ્યા હોય એને એમ લાગે કે આવું બધું કરવું પડે, આ તો વાત જરા અઘરી છે, એમ કઠણ લાગે. પછી પ્રેક્ટિસ કરે ત્યારે પણ એને એ પ્રેક્ટિસ ન હોય ત્યારે એ વાત કઠણ લાગે છે. એટલે અહીંયા એમ કહે છે કે એ રસ્તે ચડવાને બદલે તેનો સુગમ ઉપાય મુખરસ એક તાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે. પણ તે સુધાર સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કે કલ્યાણરૂપ થતી નથી. એટલે જો બીજ જ્ઞાન પ્રગટ થાય, સ્વરૂપ લક્ષ થાય અને સ્વાનુભૂતિ સુધી પહોંચાય તો આપોઆપ જ એ સ્થિરતામાં એ આવે છે. એ અને તો એ સ્થિરતા એને એ રસ્તે પકડવી સારી છે. આવા જળના પ્રયોગ કરવા કરતાં ચૈતન્યના પ્રયોગથી એ દિશામાં આગળ વધવું એ વધારે સારું છે, એમ અહીંયા કહેવા માગે છે. તેમ તે બીજ જ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલે કૃત્રિમપણે આવો આત્મા છે, આવો આત્મા છે એમ કૃત્રિમપણે અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલો વિશેષ નિશ્ચય અમને ભાષા કરે છે. ઉપર પણ કહી ગયા કે એ રીતે બીજ જ્ઞાન નથી, પણ એની યોગ્યતામાં આવે ત્યારે બીજ જ્ઞાન થાય, ત્યારે એ બીજ જ્ઞાન સફળ થાય છે. બાકી તો નામ માત્ર બીજ જ્ઞાન છે, ખરેખર એ બીજ જ્ઞાન નથી. જેમ કલ્પનાથી ધ્યાન કરે અથવા કૃત્રિમ ધ્યાન કરે તો સફળ થતું નથી, એમ બીજ જ્ઞાનના વિષયમાં પણ લઈ લેવું. એમ એવું છે, જ્યાં જરૂરિયાત લાગે ત્યાં બધું બધી તૈયારી છે. મગજનું દહીં કરવા એ તૈયાર છે, દહીંની છાસ કરવા એ તૈયાર છે, અને છાસનું માખણ કરવા પણ તૈયાર છે. સાબુ બનાવવા કરતા સહેલું છે, લ્યો સાબુ બનાવતા સરસ આવે છે, એના કરતા સહેલું છે. એમાં તો ઘાણ બગડી જાય, હે બગડી જાય કે ન બગડી જાય. અનુભવ કરવો સહેલો છે, ક્ષોભ સંવધારવો અઘરો છે. દુનિયાના અનેક કાર્યોનો ક્ષોભ શું છે એ અઘરી વાત છે. માણસ એક ધંધો કરતા કરતા કેટલા સાઈડમાં બીજા ધંધા કરે છે, મકાનનું, જમીનનું, હે સાબુનું, બધું હારે થઈ શકે કે ન થઈ શકે, હે ખાલી પીપળાનું. તો એ બધું એમાં બધી જાણકારી હોય ત્યારે મગજનું દહીં થાય કે ન થાય, હે કે ન થાય, આ તો મને ખબર છે એટલી વાત કરું છું. એ સિવાય કેટલું હશે એ ખબર નથી. એમાં મગજનું દહીં થાય છે કે ન થાય, એમાં તો કેટલી આકૃતા થાય, કેટલી ભાનગઢ થાય, એમાં પછી લેબર પ્રોબ્લેમ હોય, હે કેટલા પ્રોબ્લેમ ઊભા થાય, ઇન્કમ ટેક્સના, સેલ ટેક્સના, પુરવઠાના, શું એસેન્શિયલ કોમોડિટી એક્ટના કેટલાક એક્ટ લાગુ પડે છે, હે ઉમસ્તા ધારાના શોપ એક્ટના ફલાણા, હે 56 જાતના એક્ટ લાગુ પડે છે, ત્યાં મગજનું દય થાય કે ન થાય? કે પૈસાની જરૂર હોય, હે ત્યાં તો મગજનું દય કરવા પોતે તૈયાર થાય છે. આ ડાક્ટર થાય છે 5-5 હાથા ધોરો સુધી, કેવી માથાકૂટ, ચીતરી ચડે મળદા ચીરે, જીવતા દીદકા ચીરે, જીવતા સસલા ચીરે અને મળદા ચીરે, સબ આવે છે ને, હા દેહદાન કરે છે, સબ આવે છે, બધા ચીરે, જોવું ન ગમે એને ખુલી ખુલીને જોવે, મગજનું દહીં થયા વગર ડાક્ટર થઈ જાય છે, હે કેટલું થતું હશે મગજનું દહીં. જરૂર છે કે નહીં એટલો સવાલ છે, નિતર કંટાળો આવે એવું છે ગમે તે વિશે. જીવને ઠરીને ઠામ થવું છે કે નહીં, શાંતિ જોઈ છે કે નહીં, નિરાકુર શાંતપણે રહેવું છે કે નહીં, આત્માની સુખ શાંતિમાં એને રહેવું છે કે એની જગતની ઉપાધિમાં જે વંટોળ ચીડ્યો છે એમાં વંટોળિયામાં તણખલું ઉડે છે એમ ફરવું છે, પોતે નિર્ણય કરવાનો છે. શું કરવું છે પોતે નિર્ણય કરવાનો છે. પાંચ 25 વર્ષની ચિંતા છે, એથી આગળની ચિંતા નથી. એ શું બતાવે છે કે બુદ્ધિ કેટલી ટૂંકી છે, વિચાર શક્તિ કેટલી ટૂંકી છે, કે ફક્ત 5-25 વર્ષના ભવિષ્યને જુએ છે પણ અનંત કાળને જોઈ શકતો નથી. બુદ્ધિની અલ્પતા છે. વિશાળ બુદ્ધિમાં આત્માનો સ્વભાવ વિશાળ છે, એનું જે શાશ્વતપણું છે એ વિશાળ છે, એના ગુણધર્મો વિશાળ છે, એ બધું સમાવવાનું છે જ્ઞાનની અંદર. અને મધ્યસ્થામાં આત્માના હિત અહિતને મુખ્ય રાખીને, આત્માના હિત અહિતને મુખ્ય રાખીને એનો વિચાર કરવાનો છે, એનું નામ મધ્યસ્થા છે. મધ્યસ્થા એટલે આય સરખું ને આય સરખું એમ નથી કહેવા માંગતા, એ અવિવેક છે. કેટલા વર્ષ નિશાળમાં ભણે, 5 વર્ષનો 4 વર્ષનો હોય ત્યાં 3 વર્ષનો હોય ત્યારથી બાલ મંદિરમાં મૂકે મા બાપ છોકરાને, 25 વર્ષ સુધી તો અત્યારે ઓછામાં ઓછું ભણે છે, ડિગ્રીથી કાંઈ હવે કામ નથી આવતું, 24-25-27 વર્ષ સુધી ઘણા ભણે છે, પછી કેટલીક પ્રેક્ટિસ કર્યા પછી કમાતા શીખે છે. અહીંયા તો 6 મહિનાની મુદત બાંધી, જેટલા વર્ષ છે એટલા વર્ષ નથી લીધા, શું 20-22 વર્ષ સુધીની કોઈ મહેનત નથી લીધી, ત્યાર પછીની કોઈ વાત નથી, 6 મહિનાની અંદર તારી રુચિને રસ વધે, એ પણ મારે મારું હિત કરવું છે એટલી જ વાત છે, મારે મારું કલ્યાણ કરવું છે, મારું હિત કરવું છે, હવે મારે જન્મ મરણ રૂપ પરિભ્રમણ કરવું નથી, એટલી જ વાત ઉપર તારો રસ અને રુચિ વધે તો 6 મહિનાની વાત છે. આ સહેલું ગણવું કે અઘરું ગણવું? જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે. એવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ, જેણે વેદનપણે આત્મા જાણ્યો છે એમ શાસ્ત્ર જ્ઞાનથી નહીં અનુભવથી આત્મા જાણ્યો છે, તે જ્ઞાની પુરુષની આજ્ઞા એ તે કલ્યાણરૂપ થાય છે અને તે આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે અથવા એ સિદ્ધ જ આત્માને પ્રગટવાનું કારણ છે એમ કેવું છે. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સુજે છે, સહેજે સહેજે જે વિચાર આવ્યો છે એ લંબાણો વિકલ્પ એટલે આગળ કહે છે કે આત્મા છે તે ચંદન વૃક્ષ છે, ઉપમા આપી છે, આત્માને ચંદન વૃક્ષની ઉપમા આપી છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધનો વિશેષ બોધ કરે છે. શું? જેમ ચંદન વૃક્ષ છે એની નજીકમાં જે જે વસ્તુ રહી એમાં પણ એની ગંધ આવી જાય છે. આ સુખડનું લાકડું ક્યાંક રાખ્યું હોય તો ત્યાં પણ વાસ આવ્યા કરે આજુબાજુ, જે કોઈ કોથળીની અંદર આરે બીજી ચીજો હોય તો એમાં એ વાસ બેસી જાય છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય, હવે જંગલની વાત કરે છે, ચંદન વૃક્ષના જે જંગલ હોય છે આ બાજુ છે મૈસૂર બાજુ કર્ણાટકમાં, જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્ફુરે છે. જેમ જેમ આગળના વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ પરિણામને ભજે છે. પછી જેમ જેમ દૂર જાઓ એમ સુગંધ ઓછી આવતી જાય, નજીક જાઓ એમ સુગંધ વધારે આવતી જાય છે અને અમુક મર્યાદા પછી એટલે ઘણે દૂર ગયા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે. પછી ત્યાં કોઈ ઝાડમાં ચંદનની સુગંધ નથી આવતી. પણ ચંદન વૃક્ષનું જંગલ હોય એના નજીકના ઝાડમાં જાઓ ને તો ત્યાં પણ એમ લાગે કે અહીંયા સુગંધ આવે છે ચંદનની. એ ઝાડ ચંદનના નથી હોતા તો પણ ત્યાં સુગંધ આવે છે, કેમ કે નજીકમાં એનું જંગલ છે ચંદનના વૃક્ષોનું. અર્થાત ચંદન પછી તે સુગંધ પરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ. અહીંયા ચંદન વૃક્ષ છે એ આત્માને સંસારી આત્માને ઉપમા આપી છે, સંસારી આત્માને ચંદન વૃક્ષની અહીંયા ઉપમા આપી છે કે જ્યાં સુધી આ આત્મા વિભાવ પરિણામને ભજે છે ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે તેમાં તેની છાયારૂપ સુગંધ વિશેષ પડે છે. જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. હવે શું કહેવું છે કે એની નજીકની વસ્તુ સાથે અમુક એની છાયા પડે છે એમ કહેવું છે. શું? તો જે વિભાવ પરિણામ છે એ વિભાવની સાથે કોને સંબંધ છે કે મન વચન કાયા છે એની નજીકનો સંબંધ છે. શું? અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે એને, જેમ કે મન છે એને અંતઃકરણ કહેવામાં આવે છે. તો મનમાં છાયા પડે છે. જ્યારે બીજ જ્ઞાન છે તો સ્વવિકલ્પ દશામાં છે ને એટલે મનમાં છાયા પડે છે એમ કહેવાય છે. અને એ નિયમ છે કે અસંગની પંચેન્દ્રિયને ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિયનો તો પ્રશ્ન જ નથી વિચારવાનો, પણ પંચેન્દ્રિય હોય તો પણ અસંગની પંચેન્દ્રિય હોય ત્યાં સુધી એને આત્માને નિશ્ચય થાય, સ્વરૂપનો નિશ્ચય થાય, સમ્યક દર્શન થાય એ કોઈ પરિસ્થિતિ એને હોતી નથી. તો એને અમુક અમુક નજીકની વસ્તુ સાથે સંબંધ છે, આ સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે અને તેમાં તેને છાયારૂપ સુગંધ વિશેષ પડે છે. એટલે ત્યાં એને મનની અંદર એની છાયા એટલે નિર્ણય આવે છે, બીજ જ્ઞાન થાય છે કે જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પછી બીજા લોકો એને અન્ય મતની અંદર એને કોઈ અંતઃકરણ કહ્યું, કોઈ ચિત્ત કહ્યું, કોઈ બુદ્ધિ કહી, કોઈ મતિ કહી, એવા બધા નામ આપે છે. શું? પણ ખરેખર જે વિચાર દશાની અંદર જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવ જણાય છે ત્યારે હજી મનનો સંબંધ છૂટ્યો નથી, તો એટલો મન સાથે ત્યાં સંબંધ લેવો એમ કહે છે. અનુભવની દશામાં મનનો સંબંધ નથી, એ વાત એટલા માટે લખે છે, ઉપર પણ શારીરિક જે પવનની ક્રિયા છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે, એને મન સાથે કેટલોક સંબંધ છે. અને મનની સ્થિરતા થાય છે ત્યારે લોકો એમ માની લે છે કે આત્માની સ્થિરતા થઈ, આત્માને ધ્યાન થયું, આત્માને શાંતિ થઈ, આત્માને સુખ ઉપજ્યું, આત્માને આનંદ આવ્યો, તો એ ત્યાં ભ્રાંતિમાં પડે છે. એટલે અહીંયા એક વાત એમણે નાખી કે એ જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. જ્ઞાનીની આજ્ઞા એટલે જ્ઞાની કહે છે તે રીતે, બીજી રીતે નહીં. પવન કરતા પણ સુધારસ છે તેમાં આત્મા વિશેષ સમીપણે વર્તે છે. અને એ શ્વાસોશ્વાસની ક્રિયામાં કોઈ પ્રાણાયામને આસનને બધા સિદ્ધ કર્યા હોય તો પણ ત્યાં આત્માની સમીપતા નથી. પણ જો કોઈને બીજ જ્ઞાન ઉત્પન્ન થયું હોય જ્ઞાનીની આજ્ઞાએ, તો એને આત્મા સમીપ વર્તે છે, એ અલ્પકાળની અંદર સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. માટે તે આત્માની વિશેષ છાયા સુગંધ નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. એટલે અહીંયા ત્રણ જગ્યાએ એમણે આશ્ચર્ય ચિહ્ન મૂક્યા છે. એ પણ એમની જે કથન શૈલી અથવા વચન શૈલી છે એની અતિ વિચિક્ષણતાને સ્પષ્ટ કરે છે. પહેલી વખત જે બીજી લીટીની અંદર પેરેગ્રાફને બીજી લીટીમાં વસ્તુ વિશેષપણે રહ્યું હોય તો વસ્તુ તેની સુગંધનો વિશેષ બોધ કરે છે, તેની સમીપે જે વસ્તુ. હવે અહીંયા સુગંધ શું, સુગંધ કેમ કહેવી એને? વિભાવ પરિણામવાળાને ચંદન વૃક્ષ કહ્યું તો એને સુગંધ શું હોય વિભાવમાં? એમ માટે અહીંયા આશ્ચર્ય ચિહ્ન એમ કીધું છે. એ આત્માને ચંદન વૃક્ષ કહીએ છીએ તો અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેની છાયારૂપ સુગંધ વિશેષ પડે છે, તો એને છાયા શું કહેવી? એમ કે આત્માને વળી શું છાયા હોય, પણ પ્રતિભાસ આવે છે એને છાયા કહેવા માગે છે. તો ત્યાં પણ એક આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે. અને માટે આત્માની વિશેષ છાયા સુગંધનો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. ત્યાં પણ આશ્ચર્ય ચિહ્ન મૂક્યું કે આત્મા અરૂપી પદાર્થ છે, છાયા અને સુગંધ છે એ તો પરમાણુની પર્યાય છે, એટલે એને એવી કેમ ઉપમા આપી? એમ કરીને ત્યાં આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે. ત્રણેય જગ્યાએ એમણે આશ્ચર્ય ચિહ્ન એટલા માટે મૂક્યું છે કે જે ઉપમા બંધ બેસતી નથી છતાં તે ઉપમા આપીએ છીએ એનું આશ્ચર્ય અમે મૂકીએ છીએ કૌંસની અંદર. એનું આશ્ચર્ય બતાવીએ છીએ કે આવી ઉપમા તો લાગુ ન પડે. આત્માને ચંદન વૃક્ષ કહો તો એની શાંતિના અપેક્ષા એને ચંદન વૃક્ષ કહો, પણ વિભાવ પરિણામને ભજે છે ત્યારે એને ચંદન વૃક્ષ કેવું અને એની છાયા છે એમ કેવું? એટલે એ રીતે ત્યાં આશ્ચર્ય ચિહ્ન એમણે કૌંસની અંદર મૂક્યા છે. એ પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે મૂક્યા છે કે આવી વિચિત્ર ઉપમાથી અહીંયા વાત કરવી પડે છે, ઉપમા એને લાગુ ન પડે એવી ઉપમા આપીને અહીંયા વાતને સમજાવી છે. માટે એવી ઉપમા આપતા પોતે આશ્ચર્ય અનુભવે છે. એ આશ્ચર્ય ચિહ્ન એમણે લીધું છે. એટલે માટે આત્માની વિશેષ છાયા અથવા સુગંધનો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. એટલે કે જે બીજ જ્ઞાન છે તે આત્માનું ધ્યાન કરવાનો યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે. આ વાત પણ કદાચ તમને તરત નહીં સમજાય, અટપટી લાગશે, એ વિશેષપણે સમજવા યોગ્ય છે. એટલે એ વાત પોતે જિજ્ઞાસામાં સૌભાગભાઈને ઊભા રાખે છે કે આ વાત પણ વિશેષપણે વધારે તમારે સમજવા જેવી છે. એ રીતે અહીંયા બીજ જ્ઞાનના વિષયમાં કેટલીક એ પ્રકારથી વાત એમણે લીધી છે કે જેથી એ વિષયની જિજ્ઞાસા છે એ વિશેષ વિશેષ રહે અને એ વિષયની અંદર પોતાનું લક્ષ્ય રહે, કે આ એક ભૂમિકા છે કે જે ભૂમિકામાં આવવાથી આત્મજ્ઞાન થાય છે, એ સિવાય કોઈને આત્મજ્ઞાન થાય છે એમ નથી. જે કંઈ સારાંશ છે એ આટલો છે. સ્વરૂપ નિશ્ચયનો વિષય છે, જે વિષય ખ્યાલ બહાર હોય અને એમને આત્મકલ્યાણ અને આત્મ પ્રાપ્તિ માટેનો સીધો કોઈ પ્રયત્ન કરે છે અને એ વિષયથી પોતે અજાણ રહી જવાથી એ બીજી દિશામાં જ એનો પ્રયત્ન નથી થતો એવું બને છે. જેમ કે પ્રથમ ભૂમિકામાં માણસ અવલોકનમાં આવે ત્યારે પોતાના દોષ જોવાય છે, દોષ કાઢવા છે અને દોષ કાઢવા છે માટે દોષ ન થાય એની જાગૃતિ રાખવાનો પ્રયત્ન કરે છે. પણ સ્વરૂપ નિશ્ચયનો જે બીજો અસ્તિનો વિષય છે એ વિષય જો એને ખ્યાલમાં ન હોય તો માત્ર એ ત્યાગને વૈરાગમાં અટકી જાય છે. અને આત્મજ્ઞાન કરવા માટેનો જે સ્વરૂપ નિશ્ચય છે એ ભૂમિકા બાજુ એનું લક્ષ્ય જ નથી હોતું. એ વિચાર સુધા ને એ દિશાનો કોઈ પ્રયત્ન પણ વ્યવસ્થિતપણે થવો જોઈએ, એ કાંઈ નથી થતો. એટલે 254માં એમણે એ વાત લીધી છે કે પદાર્થ નિર્ણય કરવો જોઈએ. પદાર્થ નિર્ણય ન કરે ત્યાં સુધી એને આત્માની ઓળખાણ નથી, ઓળખાણ નથી ત્યાં સુધી અનુભવ થઈ શકે એવું નથી. ઓળખાણ એ અનુભવનું કારણ છે.